નીલાંબરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 29/8/86 સમયસાર ગાથા 87 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 139.
માન્યતાને અજ્ઞાન કહીને એ આત્મા દેહ મન વાણીનો અને કર્મનો કરતા છે એવી બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મનો અભાવ હોવા છતાં કરતા કર્મની માન્યતાને કારણે જે અજ્ઞાન હતું એ માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે વિખ્યાલથી છે કે આત્મા હાથ પગ ઊંચા નીચા કરી શકે, આત્મા ટેલિફોન ઉપાડી શકે, આત્મા બોલી શકે, આંખની પાપણ ઊંચી નીચી કરી શકે, એવી જે માન્યતા છે એ અજ્ઞાની વિચારથી જેવી છે. વસ્તુનો સ્વભાવ એવો નથી. ત્યાં આશંકા ઉભી છે કે આ મિથ્યાતાદી ભાવો શી વસ્તુ છે, એવી મિથ્યા માન્યતા જે પ્રગટ થાય છે એ વસ્તુ શું છે. શિષ્ય તત્ કરે છે તો તેમને જીવના પરિણામ કહેવામાં આવે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્ર, કષાયના પરિણામને જીવના પરિણામ કહેવામાં આવે તો પેલા રાજાજી ભાવોને પૂતગલના પરિણામ કહેવા હતા. પેલા તો રાગને પૂતગલના પરિણામ કહ્યા હતા. તે કથન સાથે વિરોધ આવે છે. જો જીવના કહો તો, જીવના કહો તો પેલા આપે એમ કહ્યું હતું કે પૂતગલના પરિણામ છે, અને હવે જીવના કહો તો પૂર્વ કથન આરે વિરોધ આવે. બરાબર ને? બરાબર. અને જો પૂતગલના પરિણામ કહેવામાં આવે, જીવના પરિણામ કહેવામાં આવે તો અગાઉ પૂતગલના પરિણામ કહ્યા તો વિરોધ આવે. અને ઘણી વાર આપ એમ કહો કે પૂતગલના પરિણામ છે, જીવના નથી. કદાચ આને એમ કહો તો જીવની સાથે જીવને કઈ પ્રયોજન નથી. પૂતગલના પરિણામ જો કયો તો એને પૂતગલના પરિણામ મારે તો જીવને કઈ સંબંધ નથી, તો તેમનું ફળ જીવ કેમ પામે? જો પૂતગલના પરિણામ કયો તો પૂતગલના પરિણામનું ફળ જીવ ભોગવે એમ કેમ બને? આ આશંકા દૂર કરવાની હવે ગાથા કહે છે. એટલે એનો જવાબ આવશે કે કથનચિત જીવના પરિણામ ને કથનચિત ભૂતગલના પરિણામ, દ્રવ્ય અને ભાવને નિમિત્ત નિમિત્તથી સંબંધ કહીએ. મિથ્યાત્વાદી ભાવો જીવભાવ પણ છે અને મિથ્યાત્વાદી ભાવો અજીવ પણ છે, એમ બે પ્રકાર દ્રવ્ય અને ભાવનું ઉત્તર આપ્યું. છેલ્લી 3-4 લીટી બાકી છે. એવી જ રીતે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. અહીંયા મુદ્દાની વાત બે મૂકે છે કે જે દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વાદી ભાવો રાગદ્વેષમાં થાય છે તે અજીવના પોતાના દ્રવ્ય સ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. તેઓ અજીવ જ છે, ઉદ્ગલ છે, અજીવ છે. અને હવે જીવમાં જે મિથ્યાત્વ થાય છે એનો શબ્દ ફેરવી નાખે છે. અને મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે, ચૈતન્યના સ્વભાવથી ભાવવામાં આવે છે એમ ન લખવામાં. શું કહ્યું કે ભૂતગલની જ્યાં વાત કરી ત્યાં એ તો દ્રવ્યનો એવો સ્વભાવ છે. મિથ્યા દર્શન, જ્ઞાનને ચારિત્ર રૂપે પરમે એ તો ભૂતગલનો અનુભવ સ્વભાવ છે. અને જયારે જીવમાં થાય છે એ જીવના દ્રવ્યનો સ્વભાવ નથી, પણ ચૈતન્યના વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે. ચૈતન્યના સ્વભાવથી નહીં. ભૂતગલમાં સ્વભાવ કયો? અને અહીંયા વિકાર થયો, તેમાં ફેર છે. વિકાર માત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેવો જીવન છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્યારે આત્મા પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ચૂકીને પરનું લક્ષ કરે છે ત્યારે અહીંયા રાગ થાય છે. તો રાગ બે જગ્યાએ થાય છે. જીવની પર્યાયમાં રાગ થાય એને જીવનો ભાવ કહેવાય, અને નિમિત્તમાં રાગ છે એને અજીવનો ભાવ કહેવાય. એમ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તે સંબંધથી આ ભાવ ઉત્પન્ન થાય છે. શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે જો તમે જીવના પરિણામ કહો તો પૂર્વે પૂતગલના પરિણામ કયા હતા તો વિરોધ આવે, અને હવે જો પૂતગલના પરિણામ કહો તો એનું ફળ જીવ શા માટે ભોગવે? તો એનો ઉત્તર આપે છે કે બે જગ્યાએ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય. એક જ એકાંતે પૂતગલના છે ને એકાંતે જીવના છે એમ નથી. એમ હવે ભાવાર્થમાં જીવ ક્યાં ભૂલ ખાય છે એનો ખુલાસો સુંદર અંદર ભાવાર્થમાં આવે છે. કર્મના ઉદયમાં તો રાગ થાય છે, પણ જીવમાં રાગ કેમ થાય એનું કારણ શું? કેમ કે જીવનો તો સ્વભાવ નથી, અને પૂતગલમાં રાગ થાય છે એ તો એનો સ્વભાવ છે. જેમ ખાટા મીઠાના પરિણામ પૂતગલનો સ્વભાવ છે, એમ રાગ દ્વેષ રૂપના પરિણામ પૂતગલમાં થાય છે એ તો પૂતગલનો સ્વભાવ છે. જીવનો તો સ્વભાવ નથી, છતાં જીવમાં કેમ ઉત્પન્ન થાય છે રાગ? એનું આપણે ખૂબ લોજિક ભાવાર્થ કાઢે છે. ભાવાર્થ ઉદ્ગલના પરમાણુઓ ઔદ્ગલિક મિથ્યાત્વાદી કર્મરૂપે પરમે છે. દ્રવ્ય કર્મ છે એ કર્મરૂપે જ્ઞાનાવરણાદી રૂપે પરમે છે. જે ઉદ્ગલ તે કર્મનો વિપાક એટલે ઉદય થતા તેમાં જે મિથ્યાત્વાદી સ્વાદ ઉત્પન્ન થાય છે તેમાં, એટલે જે નો કર્મમાં ખાટા મીઠાના પરિણામ થાય છે, એમ કર્મમાં રાગ ને મોહના પરિણામ થાય છે. જળમાં ઓ, અને એનો ઉદય આવે છે ત્યારે એમાં એક જે સ્વાદ હોય છે રાગાદીનો, એ મિથ્યાત્વાદી સ્વાદ ઉત્પન્ન થાય છે ઉદયમાં કાળે. સત્તામાં પડે ત્યાં સુધી સ્વાદ શક્તિરૂપે હતો, ઉદયમાં આવે છે ત્યારે એ સ્વાદ વ્યક્તરૂપ થાય છે, સ્વાદ ઉત્પન્ન થાય છે. તે મિથ્યાત્વાદી અજીવ છે, એ અજીવની સત્તા સિદ્ધ કરી એમાં અનુભાગ છે રાજદ્વેષ એમ કહ્યું. અને કર્મના નિમિત્તે જીવ વિભાવ રૂપ પરણમે છે, વિકાર રૂપે, કટાઈ રૂપે, સુભાષ ઉપાવ રૂપે. જે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, વિકૃત ભાવ છે, વિભાવ ભાવ છે, તેથી તેવો જીવ છે. એક અજીવ છે અને બીજો જીવ છે. એક અજીવના પરિણામ છે અને બીજા જીવના પરિણામ છે, એમ બે જીવ કર્યું. અહીં એમ જાણવું કે હવે આ વસ્તુ સમજવા જેવી છે ખાસ. અહીં એમ જાણવું કે મિથ્યાત્વાદી ક્રોધ માન માયા લોભ બધા પરિણામ નહીં લેવા. કર્મની પ્રકૃતિઓ છે તે ઉદ્ગલ દ્રવ્યના પરિણામ છે. ક્રોધ માન માયા ને લોભ ઉદ્ગલના પરિણામ છે. ખરેખર જીવના પરિણામ નથી, ખરેખર પૂતગલના જ પરિણામ છે. કેમ કે પૂતગલનો સ્વભાવ છે. તો પૂતગલમાં ક્રોધમાન માયા થાય એનો સ્વભાવ છે, તો અહીંયા જીવમાં ક્રોધ ક્યાંથી આવી ગયો? જગ્યા તો એક જ જગ્યાએ છે, ક્રોધ તો પૂતગલમાં છે એમ તમે કહો છો, તો અહીંયા ક્રોધ આવ્યો ક્યાંથી? ક્રોધ ઉત્પન્ન કેમ થાય છે? એ સમજવા જેવી માર્મિક વાત છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે, બે દ્રવ્યના લક્ષણો જુદા જુદા બાંધતા. કે મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિઓ તે પૂતગલધરીના પરિણામ છે અને જીવ ઉપયોગ સ્વરૂપ છે. જીવમાં જાણવા દેખવાની ક્રિયા થાય છે, ઉપયોગ નામ જાણવા દેખવાની ક્રિયા સમય સમય થાય છે. જીવમાં જાણવાની ક્રિયા થાય અને પૂતગલમાં રાગની ક્રિયા થાય તો પછી આ જીવમાં રાગ ક્યાંથી આવ્યો? જીવ તો ઉપયોગ સ્વરૂપ છે એમ તમે કહો છો, અને કર્મ તો એનો સ્વભાવ છે રાગદ્વેષ રૂપે, તો ત્યાં સુધી તો બરાબર છે, અમને મંજૂર છે. પણ અહીંયા જીવમાં ક્રોધ ક્યાંથી ઉત્પન્ન થયો, કેમ થયો, એનું કારણ શું? કેવળ કર્મના ઉદયથી ક્રોધ નથી થતો, કર્મનો ઉદય બળાત્કારે ક્રોધ કરાવતો નથી, અને છતાં ક્રોધ તો ઉત્પન્ન થાય છે. તમે કહો છો કે જીવ તો ઉપયોગ સ્વરૂપ છે, જીવ તમે એમ કહ્યું હોય કે રાગ સ્વરૂપ દ્વેષ સ્વરૂપ, તો તમારો પ્રશ્ન નહોતો. સમજાય છે પ્રશ્ન? મહત્વનો પ્રશ્ન છે. દર્શના દર્શનાનું નામ કે દક્ષા દર્શના. કે જીવ તો ઉપયોગ સ્વરૂપ છે, ત્રણેકા વસ્તુની સ્થિતિનું વર્ણન કરે છે, અને કર્મ તો અનાદિના અજ્ઞાનના નિમિત્ત પામીને ક્રોધમાન માયા રૂપે પરિણમે છે. એ ક્રોધનું પરિણામ તો પૂતગલનું છે અને જીવનું પરિણામ જાણવું છે. હવે અહીંયા જાણવું ને વા ક્રોધ, ત્યાં સુધી તો કઈ વાંધો નથી. અહીંયા ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? બહુ સારો પ્રશ્ન ભેરભાઈ, સમજવા જેવો. જો આ સ્વરૂપ સમજાઈ જાય તો ક્રોધ ટળી જાય, મોહ ટળી જાય, મમતા ટળી જાય. એવી વસ્તુ છે. બે વસ્તુની સ્થિતિનું વર્ણન કર્યું કે મિથ્યાત્વાદી પરિણામ જે થાય છે ક્રોધ માન માયા લોભ હાસ્ય રથી અરથી વિકારી જે ભાવો થાય, જેમ ખાટા મીઠા લોકર્મના પરિણામ છે, એ ખાટા મીઠા જે ભૂતગલના પરિણામ છે એ તો ભૂતગલનો સ્વભાવ છે, ખાટો મીઠો લોકર્મનો. એ ક્રોધ માન માયા લોભ એ તો જળ કર્મનો સ્વભાવ છે, એનો વિભાવ નથી, એ તો એનો સ્વભાવ છે. અને જીવનો જાણવું સ્વભાવ છે. અહીંયા તો ઉપયોગ સ્વરૂપે આત્મા છે અને એમાં ક્રોધ થાય છે, તો પછી જ્યાં ક્રોધ થાય ને અહીંયા જાણવાની ક્રિયા થાય છે તો બે પદાર્થ ભિન્ન છે, તો અહીંયા ક્રોધ કેમ ઉત્પન્ન થઈ જાય છે? ગ્રીકમાં
પરિસ્થિતિ
કરી છે કે એક ટકા જાણવું થાય છે, ક્રોધનું પરિણામ થાય, બીજી જગ્યાએ ક્રોધનું પરિણામ, અહીંયા જાણવાનું પરિણામ થાય, તો પછી એકલું જાણવું જાણવું કેમ રહેતું નથી અને અહીંયા એટલો ક્રોધ તો કેમ રહેતો નથી, અહીંયા ક્રોધ કેમ થઈ જાય છે, એનું કારણ શું છે? એ સમજાવે છે શાંતિભાઈ. આ ઉદાની વાત છે. વસ્તુની સ્થિતિનું વર્ણન કર્યું. મિથ્યાત્વાદી જે ભાવ થાય છે એ તો પૂતગલના પરિણામ, એની સત્તામાં, એને આત્માને એને ક્યાં લાગ્યા વગર કહેવી નથી.
જેમ ખટા લીંબુના પરિણામ છે એમ ક્રોધ પૂતગલ પરિણામ,
એ પૂતગલની અભિન છે અને ખટા લીંબુથી અભિન છે, અને એનાથી એના સંબંધેનો જે ઉપયોગ જાણપણું થયું એ આત્માથી અભિન છે. ઉપયોગ આત્માથી અભિન છે અને ક્રોધ પૂતગલથી અભિન છે, તેથી જીવથી ક્રોધભીન છે. અને છતાંય અહીંયા ક્રોધ થઈ જાય છે એનું કારણ શું? જો કારણની ખબર પડે તો મને ક્રોધ નહીં થાય, ચાલે. આજથી અત્યારથી ક્રોધ મમતા થવાનું પણ કારણ કેશો ને?
હા,
કારણ કેશો તમને? મમતા થઈ જાય છે શરીર ઉપર, મકાન ઉપર, રાગ ઉપર. એ મમતા કેમ થાય છે એનું કારણ બતાવે. મમતાના કારણને જે જાણે એ મમતાને છોડી દેશે. વસ્તુની બે સ્થિતિ વર્ણવે. હવે આગળ તેના ઉપયોગની, એટલે જીવના ઉપયોગની, જીવ તો ઉપયોગ સ્વરૂપ છે. હવે એ ઉપયોગનો સ્વભાવ બતાવે. જીવનો સ્વભાવ ઉપયોગ અને ઉપયોગનો સ્વભાવ સ્વચ્છ. જીવનો સ્વભાવ ઉપયોગ એટલે જ્ઞાન. જ્ઞાન કયો કે ઉપયોગ. અને જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ. જ્ઞાનનો સ્વભાવ અશુદ્ધ પણ ન કહ્યું અને શુદ્ધ પણ ન કહ્યું, સ્વચ્છ કહ્યું. બરાબર, તમારી વાત નીકળી જાય. તેના ઉપયોગની એટલે જીવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે જેમ દર્પણ સ્વચ્છ છે ને, એમાં ઉપયોગ બધા જીવોની માત્ર, જીવ માત્રનો ઉપયોગ સ્વચ્છ છે. સ્વચ્છ હો, શુદ્ધ નહીં, સ્વચ્છ છે. છે જીગા છે, આવો ઘણી જીગા છે. પરિસ્થિતિનું વર્ણન કરીને કહે છે કે જીવ તો ઉપયોગ સ્વરૂપ છે અને પૂદગલ કો ક્રોધ સ્વરૂપ છે. એમાં તો ક્રોધમાન માયાનો લોપ થાય છે. તો હવે કહે છે કે જીવનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છતા. જેના ઉપયોગની એટલે જીવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતા તેના ઉદયનો જે સ્વાદ આવે, જે ખાટો મીઠો સ્વાદ આવે, એમ પૂદગલનો સ્વાદ છે અંદરમાં, અનુભવ નામ સ્વાદ. સ્વાદ આવે એ સ્વાદ છે પૂદગલનો, જીવનો સ્વાદ નથી. તેના આકારે ઉપયોગ થઈ જાય છે. એટલે કે જેવા જ્ઞેયો છે એવું અહીંયા જ્ઞાન થાય છે. કેમ કે ઉપયોગ સ્વચ્છ છે એટલે એનો પ્રતિભાસ ઉપયોગમાં. જેમ દેહ છે તો દેહ જ્ઞાનમાં જણાય છે. તો દેહ છે ત્યાં સુધી દુઃખ નહીં. ઉપયોગ છે ત્યાં સુધી દુઃખ નહીં. દેહ આમાં પ્રતિભા છે ત્યાં સુધી દુઃખ નહીં. પણ જ્યાં દેહ પ્રતિભા તો દેહ મારો બસ સંસાર ઉભો થઈ ગયો. આ થોડ દર્શન થાય. જીવ તો ઉપયોગ સ્વરૂપ છે અને આ મકાન તો પૂદગલ સ્વરૂપ છે. હવે મકાન જ્ઞાનમાં જણાય તો એમાં કઈ વાંધો નથી, જણાય એની સ્વચ્છતા છે. પણ એ મકાન જણાતા એ મકાન મારું, જ્ઞાન મારું એમ આવવું જોઈએ. એને બદલે જે જણાય છે તે મારું એ ભૂલ થઈ ગઈ. એમ ભૌગોલિક કર્મનો ઉદય થતા તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય. અજ્ઞાકાર જ્ઞાન થયું, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન થયું. જ્ઞાનનો ઉપયોગનો સંબંધ તો આત્માની સાથે છે, પણ છતાં એ ઉપયોગની સ્વચ્છતા એવી છે કે પરપદાર્થ એમાં પ્રતિભાસે છે, જણાઈ જાય છે, પ્રતિબિંબિત થઈ જાય છે, ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને, હવે અજ્ઞાનીને, અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું, ખાટા મીઠા સ્વાદનું અને ઉપયોગનું, કેરી હાફૂસ આવી ઘોડામાં, આ કેરી બહુ સારી, ઠીક ઠીકની જે કલ્પના કરી એ ઉપયોગ અશુદ્ધ થઈ ગયો. જ્યાં સુધી કેરીનો પ્રતિભાસ થાય ત્યાં સુધી કઈ વાંધો નહોતો. કેરીનો સ્વાદ, કેરીનો સ્વાદ કેરીમાં છે કે ઉપયોગમાં છે? કેરીમાં સ્વાદ. અચ્છા, ઉપયોગમાં નહીં આવતા. અચ્છા, તો ઉપયોગ સ્વચ્છ છે તો કેરીનો ખાટો, મીઠો, તુરો, કસાયેલો, બગડેલો સ્વાદ છે એ તો કેરી મધ્યે છે. એ કઈ જ્ઞાનમાં આવતો નથી, પણ જ્ઞાનમાં જણાણો, જ્ઞાનમાં જણાણો. જ્યાં મીઠો સ્વાદ આવ્યો તો ઠીક, અને બીજું પટકું લીધું એ બગડેલું તો કરી નાખે. શું એ જે સ્વાદ આવ્યો એમાં ઠીકઠની કલ્પના કરી સંસાર મોતી. કેરી ઠીકે નથી ને અઠીકે નથી, એ તો ફર્ગ નહીં છે, અને સ્વચ્છ જ્ઞાનમાં માત્ર જણાય છે. એમ સ્વાદનો અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી કે હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું. ક્રોધમય તો ભૂતગલ છે, ક્રોધ મારો સ્વરૂપ નથી. ક્રોધાદી આત્માનો સ્વભાવ પણ નથી, અને ક્રોધાદી મૂળમાં આત્માનો વિભાવ પણ નથી, પણ ક્રોધનો ભૂતગલનો સ્વભાવ છે. ક્રોધાદી ભાવ એ ભૂતગલનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ પણ નથી ને જીવનો વિભાવ પણ નથી. જીવ તો ઉપયોગ સ્વરૂપ છે. જીવ તો ઉપયોગ સ્વરૂપ છે અને ક્રોધ તો પૂતગલ સ્વરૂપ છે. ક્રોધ છે, ક્રોધ જીવમાં નથી થતો. જીવમાં તો જ્ઞાન થાય છે અને ક્રોધ થાય છે પૂતગલમાં. બેની સત્તા ન્યારી ન્યારી છે, પણ ઉપયોગનો સ્વભાવ છે તો ક્રોધ એમાં જણાય છે. જાણતી વખતે હું ક્રોધી, આ હા, બસ તે જ્ઞાન ઉભું થઈ ગયું. ઉપયોગ સ્વચ્છ છે એને ભેદ જ્ઞાન કરવું જોતું હતું કે હું તો જ્ઞાનમય છું અને ક્રોધી તો પૂતગલ છે. હે, એ ભેદ જ્ઞાનનો અભાવ કરીને હું ક્રોધી, બસ એ સંસાર ઉભો થયો. જો છે ને સ્વાદનું ને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી એટલે જુદાપણું નથી. જે બે તત્વ ભિન્ન ભિન્ન, એક જીવ છે ને એક અજીવ છે. એક અજીવનો ભાવ છે અને એક જીવનો ભાવ ઉપયોગ છે. અહીંયા જીવનો ભાવ ઉપયોગ છે અને ક્રોધાદી પૂતગલનો ભાવ છે. સ્વાદનો ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, જુદાય નથી. તેથી તે સ્વાદને જ, ક્રોધને જ પોતાનો ભાવ જાણે છે. જ્ઞાનને પોતાનો ભાવ જાણવો જોઈએ. એને બદલે જે ક્રોધ જણાય છે એમાં પોતાપણાની કલ્પના કરે છે, મિથ્યા માન્યતા ઉભી કરી, સંસાર ઉભો થઈ ગયો. જે મકાન જણાય તો મકાન જણાય, મકાનનું અસ્તિત્વ સંસારનું કારણ નથી. ઉપયોગનું અસ્તિત્વ સંસારનું કારણ નથી. ઉપયોગમાં મકાન જણાય એ દોષ નથી. હીરો પંકજ, હીરાનું અસ્તિત્વ સંસારનું કારણ નથી. હીરો જ્ઞાનમાં જણાય એ સંસારનું કારણ નથી, પણ આ હીરો મારો. સંસાર ઉભો થઈ ગયા પછી કઈ વાંધો નથી છે ને. જો પોતાનો ભાવ જાણે છે, પારકા ભાવને પોતાનો ભાવ માન્યો છે. ક્રોધાદી જે કષાયના ભાવો છે એ નિશ્ચય નહીં, પૂતગલના. આ વાત બેસવી જીવને કઠણ છે. આ વાત બેસવી કઠણ છે. કેમ કઠણ છે? કે ક્રોધને એકાંતે જીવનો ભાવ માન્યો છે. થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે એ ખબર નથી. ભાવકર્મ તો જીવમાં જ થાય છે એવું સલ્ય કર્યું છે, પણ ભાવકર્મ બે જગ્યાએ થાય. આવું કર્મ બે જગ્યાએ થતું નથી, આવું કર્મ તો એક જ જગ્યાએ થાય છે અને બીજી જગ્યાએ તો ઉપયોગ થાય છે. પણ ભાવ કર્મ જ્યાં જ્ઞાનમાં જણાણો રાગ, હું રાગી, હું મનુષ્ય, મનુષ્યની પ્રિય તો જણાય સ્વચ્છ જ્ઞાનમાં, હું મનુષ્ય, હું સ્ત્રી, હું પુરુષ, એ ભૂલ થઈ ગઈ. એ છે અધ્યાત્મ પ્રમાણ નો વિષય છે, એટલે અહીંયા બધું શુદ્ધત્વ પરિણમન છે, એનું પરિણમન શુદ્ધત્વ છે. અને અહીંયા પરિણમન શુદ્ધત્વ નથી, તેમ પરિણમન અશુદ્ધત્વ નથી. પરિણમનમાં જ્ઞાન થાય છે અને ક્રોધ ઉદગલમાં થાય છે. અહીંયા સામાન્ય ઉપયોગ લેવો, અહીં શુદ્ધ ઉપયોગ હજી ન લેવો. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય? કે જે રાગ જણાણો, રાગ મારો નહીં, મારો તો જ્ઞાન, તો શુદ્ધ ઉપયોગ થઈ ગયો. તો એ જે પરિણમન છે એ સ્વભાવભૂત થઈ ગયો, અને રાગ મારો તો વિભાવભૂત પરિણમન થઈ ગયો. કા વિભાવ રૂપે પરણે અને કા સ્વભાવ રૂપે પરણે. પરિણમવું સ્વભાવ છે, જીવનું પરિણામ છે પરિણમવું, એ વિભાવ એ નથી ને સ્વભાવ એ નથી. તો પરિણમ તો અનાદિ એનો સ્વભાવ. પણ પરિણમનમાં એ જે જ્ઞાન ઉપયોગ પરણમે છે એમાં રાગ જણાનો ને રાગ મારો તો અજ્ઞાન, અને મારો તો જ્ઞાન, રાગી તો પુદગલ, તો સમ્યક જ્ઞાન. એટલું છે
ક્રોધ કરે છે,
ક્રોધ ક્રોધ ઉદગલ કરે છે અને જીવ જ્ઞાન કરે છે. શું કહ્યું? જીવ જ્ઞાન કરે છે અને ક્રોધાદી પૂદગલ માં થાય છે, પૂદગલ એનો કરતા છે, જીવ એનો કરતા નથી. તો પછી એક પ્રશ્ન થાય, તો પછી સંસાર ઉભો કેમ થયો? કે એ જે ક્રોધ પૂદગલમાં થાય છે અને સ્વચ્છ જ્ઞાનમાં જણાય છે, એ જાણતી વખતે જ્ઞાનને ગ્રહતો નથી, પણ જે જ્ઞેયનો પ્રતિબિંબ થયો એને ગ્રહે છે કે રાગ મારો, બસ એ સંસાર ઉભો થઈ ગયો. ફરીથી મૂળમાં ક્રોધાદી તો ભૂતગલમાં થાય છે અને જીવમાં ઉપયોગ થાય છે. આ વસ્તુની સ્થિતિ જો આપણે વાંચ્યું, ફરીથી વાંચીએ, ફરીથી વાંચીએ, ખ્યાલ આવી, ઉપરનું આવી ગયું છે. અહીં એમ જાણવું કે મિથ્યાત્વાદી મિથ્યા તો વ્રત કસાય યોગ ચારે આશ્રવ લઈ લેવા. કર્મની પ્રકૃતિઓ છે, એ દ્રવ્ય કર્મ છે, એ દ્રવ્ય કર્મ છે અને દ્રવ્ય કર્મના પરિણામ મિથ્યાત્વ છે. દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વ થાય છે અને જીવમાં ઉપયોગ થાય છે, આ સ્થિતિનું વર્ણન. પછી અહીંયા મિથ્યાત્વ થાય છે એ પછી આ એક પાયાની વાત છે, પાયાની સમજવા જેવી વાત છે. અહીંયા ચોખ્ખું અહીં એમ જાણવું કે જીવનો ભાવ અને અજીવનો ભાવ જુદો પડ્યો છે. વસ્તુની સ્થિતિનું વર્ણન કરે છે કે મિથ્યાત્વાદી કર્મની પ્રકૃતિઓ છે, એ તો દ્રવ્ય કર્મની પ્રકૃતિઓ છે, તે પૂદગલ દ્રવ્યના પરમાણુ છે, એ તો પૂદગલ દ્રવ્યના પરિણામ છે અને પરમાણુ છે, અને જીવ ઉપયોગ સ્વરૂપ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે અને કર્મ એ તો મિથ્યાત્વાદી રૂપે પરણે છે. બેયનું પરિણમન ભિન્ન ભિન્ન છે. અરીસો સ્વચ્છ છે અને અગ્નિની જ્વાળામાં ઉષ્ણતા છે. અગ્નિની જ્વાળામાં ઉષ્ણતા છે અને અરીસો છે સ્વચ્છ છે. સ્વચ્છ છે અને શીતળ છે. જ્યાં ગરમી આવે હવે એ અગ્નિનો પ્રતિભાસ તો થાય છે. થાય છે એનું કારણ શું? કે સ્વચ્છતા છે. ઈ સ્વચ્છતા છે, ઈ દર્પણ નો વિકાર નથી, એ તો એનો સ્વભાવ છે. બરાબર? અને અગ્નિ ની જ્વાળા એમાં પ્રતિભા છે, ઈ પણ એનો સ્વભાવ છે, વિભાવ નથી. બરાબર? હવે બાળકને એમ લાગે કે મમ્મી મમ્મી કે આગ લાગી અરીસામાં, અને ઝટ તું પાણી ઠાર કે તું એમ કરીને પાણી લઈને ઠાર. અને એવું તો સમજે નહીં કે એમાં કઈ ઉષ્ણતા છે નહીં, તો સમજે નહીં ને બાળક તો કે જઈને લોટો ભરી આવ્યો ને નાખો. મમ્મી મમ્મી ઠરતો નથી, તું ડોલ લઈને નાખ તો ઠરશે. ચાલ ડોલ લઈને નાખ, નાખો અરીસા ઉપર. જો અગ્નિ અગ્નિમાં છે, અગ્નિમાં પાણી ન નાખ્યું, કેમ કે એને ભ્રાંતિ થઈ છે કે અગ્નિ ના છે. અગ્નિ હતી પછવાડે અને એનું મોઢું હતું દર્પણ સામે, મોઢું દર્પણ સામે હોવા છતાં એનું મોઢું અગ્નિ સામે છે, દર્પણ સામે નથી. એ દર્પણ ને જોતો જ નથી, અગ્નિ ને જુએ છે. સમજાય છે? દર્પણ ની સામે ઉપાદાન ની સામે, પણ ખરેખર દર્પણ ને જોતો નથી. પણ દર્પણ માતાજી કે આ છોકરો જીતે ભીડો છે સમજે નહીં, એટલે ડોલ લઈને નાખું કે આ તો ઠરતો નથી. એના દીકરાને કે છે ઠરતું નથી હવે, કે બેટા તું ઠંડો થા, આ અરીસો છે એ સ્વચ્છ અને શીતળ છે, તું એમ કર, તું તારો હાથ હે મૂક. ના, મારો હાથ મૂકો તો દાજી જાઓ, તારો હાથ મૂકને કે, કારણ કે બાળકને સમજાવો કેવી રીતે, એની ભાષામાં અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવાય બીજો કોઈ ઉપાય? ત્યારે કે હું મમ્મી હું હાથ નહીં મૂકું, દાજી જાઉં, હું દાજી જાઉં કે તું હાથ મૂકને. એ તો સીધો આમ હાથ ફેરો ખૂબ બે ત્રણ વાર, એટલે કોને ખ્યાલ આવ્યો હાથ ફેરવા જ કરે છે. આમ નથી હાથ કરતી મમ્મી, સમજી ગયા? ફેરવા કરે છે. વાત તો કઈ શંકા પડી ગઈ, એને જ્યાં શંકા પડી ત્યાં મમ્મી સમજી ગયા હવે ઠેકાણે આવશે. શંકા પડવી જોઈએ, એ જીવમાં ઉપયોગ થાય છે અને ક્રોધ પુત્તલ માં થાય છે, જીવમાં ક્રોધ થતો નથી. શંકા પડે તો કામ થઈ જાય, શંકા પડે ત્યાં જ કામ થાય, અડધું કામ તો. પછી દીકરાને કે છે કે લાય તારો હાથ. ના મમ્મી હું હાથ નહીં મૂકું, આંગળી તો આંગળી મૂકું, આંગળી ફેરવી. ક્યાં એને છૂકા એની દાદ પીતો નથી, દાદે ક્યાંથી પણ અગ્નિ તો પછવાડે છે. હવે કે હાથ મૂક, પછી હાથ મૂકો. આ હા હા, તો મમ્મી આ છું છું, મને કેમ અહીંયા અગ્નિ દેખાય છે? કે તારી નજર નિમિત્ત ઉપર છે, ઉપાદાન ઉપર,
નિમિત્ત ઉપર છે.
અહીંયા ક્રોધ ક્યારે થાય? કે નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય તો, ઉપયોગ ઉપર દ્રષ્ટિ જાય તો અહીં ક્રોધ થાય જ નહીં. જ્ઞાન કર્મ થઈ જાય અને ક્રોધ જ્ઞાન નું ગુણ થઈ જાય. આ એક રહસ્યવાળી વાત છે, રહસ્યવાળી સમયસારમાં રહસ્ય ભરેલી વાત છે. ત્યારે કે છે હવે
જ્ઞાન કર્મ થઈ જાય અને ક્રોધ જ્ઞાન નું ગ્રહ થઈ
જાય. હા, ભૂતગલ જે છે સામે જ્ઞાન નું જ્ઞાય થાય વ્યવહારે, અને એ જ્ઞાન માં જ્ઞાયક નિશ્ચય નહીં થાય, ત્યારે એ જ્ઞાન ની પર્યાયમાં સ્વપન પ્રકાશ સભા હોવાથી એ ભૂતગલ ના પરિણામ છે. ક્રોધ મારું સ્વરૂપ નથી એમ એને ભાન થઈ જાય, અને અસ્થિરતાથી થોડો ક્રોધ હજી થાય છે, ત્યારે કે છે કે નિશ્ચય થી તો આ ભૂતગલ ના પરિણામ છે, પણ વ્યવહારે જીવના પરિણામ છે. હજી યથા ખ્યાલ ચારિત થયું નથી, માટે વ્યવહારે એને ભૂતગલના પરિણામ નિશ્ચય કયા, વ્યવહારે જીવના પરિણામ પણ છે. જ્ઞાન તો થઈ ગયું પણ હજી પૂર્ણ યથા ખ્યાલ ચારિત થયું નથી, તો સાધક છે તો થોડો ક્રોધ માન માયા લોકના પરિણામ થાય છે, પણ ટળી જશે. શ્રદ્ધામાંથી ટાળ્યો, દ્રષ્ટિમાંથી ગયું તો દશામાંથી પણ લડી જશે સ્વરૂપમાં લીન થાય, લીન થતા એ બધા ચેતનાના ભાવો નીકળી જશે. જયારે તેમનું ભેદ જ્ઞાન થાય, જો હવે આવી વાત સમજે, જયારે તેમનું ભેદ જ્ઞાન થાય, બોલો અજ્ઞાનથી એકત્વ કરતો હતો ઉપયોગ ને ક્રોધ ને, જયારે તેમનું ભેદ જ્ઞાન થાય એટલે જુદા પણ ઘઉં ને કાંકરા બે જુદા, પાણી ને પાણીનો મેલ જુદો ફટકડી નાખતા, એમ તેનું ભેદ જ્ઞાન થાય અર્થાત જીવ ભાવને જીવ જાણે, જીવ તો ઉપયોગમય જ્ઞાનમય છે એમ જાણે, અને અજીવ ભાવને અજીવ જાણે, ઉદગલના ભાવને ઉદગલનો ભાવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમજ્ઞાન થાય છે. જો મિથ્યાત્વનો અભાવ થઈને, એમ કહ્યું મિથ્યાત્વ આદિ ચારે આશ્રમનો અભાવ નથી થતો, એકલા મિથ્યાત્વનો અભાવ થયો. મિથ્યાત્વ એટલે ભ્રાંતિ, જે રાગ થતો તો ઉદગલમાં અને ભાગતો તો જીવમાં, એનો પ્રતિભાસ અજ્ઞાન હતો. અગ્નિ હતી અરીસાની ભિન્ન, અરીસો ભિન્ન અગ્નિ ભિન્ન હતી, પણ અરીસો ઉનો ભાઈસો એટલે દર્પણની સ્વચ્છતાની ચિત્તળતા દ્રષ્ટિમાં આવીની, એમ આત્મા ઉપયોગમય છે. આત્મા ઉપયોગ જાણવું 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 સમય સમય ખ્યા કરે, અને એમાં સ્વપર પ્રકાશક શક્તિ હોવાથી દેહાદી રાગાદી એમાં જણાય છે. જાણતી વખતે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી અજ્ઞાન થાય છે, અને જો ભેદ જ્ઞાન કરે કે હું તો જ્ઞાનમય છું, અને ક્રોધાદી જ્ઞેયમય છે, એક જ્ઞેય છે અને અહીંયા જ્ઞાન છે ને વાં જ્ઞેય છે, વ્યવહાર જ્ઞેય નીચે છે તો જ્ઞાન આવ્યા છે, પછી બપોરનું આવતું હોય તો કે ભાઈ બપોરે તો અહીંયા જ્ઞેય ને જ્ઞાન થાય, તો અટાણે મળે વાં જ્ઞેય ક્યાં થાય, એ થાય ને પાછું એટલે ખુલાસો થાય. અત્યારે અહીંયા જ્ઞાન થાય છે અને જ્ઞેય બીજે સામે છે કે જે જ્ઞાનમાં પ્રતિભા છે, એવું જયારે ભેદ જ્ઞાન થાય ત્યારે આ જ્ઞાનમય હું છું અને જ્ઞેયમય તો પૂદગલ છે, એમ ભિન્ન જ્ઞેય અને જ્ઞાનને ભેદ જ્ઞાન કરીને થાય, ત્યારે વિખ્યાતોનો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. વિખ્યાતોનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય છે, વિખ્યાત વાંધીનો અભાવ થાય તો કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન નથી થતું ગ્રસ્ત અવસ્થામાં, પણ સમ્યક જ્ઞાન થાય છે. વિખ્યાતોનો અભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. જો એ ગાથા સુંદર પૂરી થઈ ગઈ.
આચાર્ય દેવી કેવી કરુણા કરીને આપણા ઉપર અનંત 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 ઉપકાર કર્યો છે, આ ગાથા
એવું
આ માથાથી આસો આવી જાય કે આટલી આટલું સુંદર રહસ્ય ક્યાંય જાણવા ન મળે,
ક્યાંય
ક્યાંય
ક્યાંય નથી,
અને આટલી સુંદર રીતે પ્રવૃત્ત રાખે છે. આમાં
શાસ્ત્રમાં છે, સમયસારમાં છે. આ 200 વર્ષ પહેલા જયચંદ પંડિતે લખ્યું છે, આ સોનગઢનું નથી, કુંતમ ભગવાનનું છે.
મુંબઈમાં
હા વિખ્યાતો વિખ્યાતો વ્રત કઠાઈ ગયો બધા લઈ લેવા. એ પૂછે છે કે ઉદગલનો સ્વાદ છે એમાં મિથ્યાત્વ લેવાય કે નહીં, ક્યાં લેવાય, કેમ લેવાય, કે પૂર્વે જીવ અજ્ઞાની હતો અને એનો નિમિત્ત પામીને દર્શનમોહ નામનો કર્મ બંધાણ હતો, એ દર્શનમોહનો ઉદય આવે એમાં મિથ્યાત્વનો જ રસ હોય, બીજો રસ ન હોય, ચારિત્રમોમાં ક્રોધનો રસ હોય, બરાબર છે. ઉદગલમાં ઉદગલની પ્રકૃતિમાં મિથ્યાત વરત કષાયની યોગ જો એ મૂળ ગાથા કાઢો છે ને જો ટીકા મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યે પ્રત્યેકમાં મિથ્યા દર્શન આવ્યો કે નહીં? હે, મયુરો ને દર્પણ ની જેમ અજીવ અને જીવોને ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે મિથ્યા, હે, મિથ્યાત્વ અજીવ પણ છે અને મિથ્યાત જીવ પણ બે ઠેકાણે થાય ને, થાય ત્યાં સુધી બે ઠેકાણે થાય, એ તો એક જ ઠેકાણે, પણ બીજે ઠેકાણે ભાસે છે અને જ્ઞાન ને પકડતો નથી એટલે મિથ્યાત્વ થઈ જાય. જો જ્ઞાન ને ગ્રહે તો વાણ વિજ્ઞાત ન હોય, જયારે અહીંયા જ્ઞાન ને ગ્રહણ કરે તો વાણ જે વિજ્ઞાત દર્શન મોહનો ઉદય હતો એ ઉપશમ થઈ ગયા. ભાઈ સમજાણો પ્રાંતિ સાહેબ, ફરીથી પ્રશ્ન એમ હતો કે મિથ્યાત્વાદી ભૂતગલમાં થાય કે નહીં, કે અવરત કષાયની યોગ જ તાણ જ થાય. મેં કહ્યું મિથ્યાત્વ ભૂતગલમાં થાય છે, બરાબર થાય છે, એનો ન્યાય એકો, એક દર્શન મોહની પ્રકૃતિ ને એક ચારિત્ર મોહ. તો દર્શન મોહ ઉદય આવે કે ના આવે? હવે કે દર્શન મોહ પૂર્વે બંધાણ હતું, સમજી કે અજ્ઞાન ભાવનો નિમિત્ત પામીને પૂર્વે બંધાણ હતું દર્શન મોહ, સત્તામાં હતો, ઉદયમાં આવે છે. તો દર્શન મોહમાં મિથ્યાત્વનો અનુભવ છે, ચારિત્ર મોહમાં ક્રોધમાન માયાલોભનો અનુભવ છે, બે પ્રકૃતિ ઉદયમાં આવે છે. હવે જયારે એ દર્શનમાં ઉદયમાં આવે છે અને અહીંયા ઉપયોગ સ્વરૂપ આત્મા છે, સમય એક છે, ધ્યાન રાખજો, સમય બે નથી. ઉપયોગનો ઉત્પાદ, દર્શન મોહનો ઉત્પાદ, દર્શન મોહનો મિથ્યાત્વ ભાવનો પ્રતિભાસ જ્ઞાનમાં થવો, અને એ વખતે ભૂલ કરીને મારા મિથ્યાત્વના પરિણામ હું દ્રષ્ટિ છું, એક સમયમાં ઝડપથી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય,
બરાબર,
અને એક સમયમાં ચેતી જાય એટલે તો જ્ઞાન સ્વરૂપી આત્મા છે. ઝડપથી ઝડપથી સમય દર્શન હોતા, એક સમય મેં હોતા. કાલે અંશાબેને કહ્યું હતું કે આ ઉપયોગ પ્રગટ છે એનાથી તો બધો હાથમાં માલ આવશે, ઝેલું પડી જાય. આ ઝેલું છે, બહુ સહેલું છે, વેદનાનો પ્રકાશ બહુ સહેલો છે. તો દર્શન મોહનો ઉદય આવે કે નહીં ધરાટીભાઈ? અને જોડાય તો મિથ્યા તો થાય, ન જોડાય તો મા ઉત્સમ થઈ જાય. હે, અજ્ઞાની અભવી જીવમાં પણ ઉપયોગ સ્વચ્છ છે. ઉપયોગો લક્ષણ, ઉપયોગ આત્માનું લક્ષણ છે, સ્વભાવનો અંશ છે, બંધનું કારણ નથી, ક્ષોભસમ ભાવે છે, ઉદય ભાવે નથી. મિથ્યાત્વ અને રાગદ્વેષમાં ઉદય ભાવે છે અને જ્ઞાનનો પર્યાય ક્ષોભસમ ભાવે છે, એમાં બે જ ભાવ, કાંક ક્ષોભસમ ને કાંક થાય. બરાબર છે, પણ અત્યારે અજ્ઞાન નથી, અત્યારે ઉપયોગ છે એમ લેવું આપણે, સમજી કે અજ્ઞાનથી શરૂઆત ન કરવી. હું અજ્ઞાની છું એમ ન લેવું, હું તો મારામાં ઉપયોગ થાય છે, રાગ પૂતગલમાં થાય છે એમ લેવું. આમાં લેખું છે એ તમને યાદ કરું,
વાત કરી મમ્મી તમે વાત કરો, શબ્દ ભલે અજ્ઞાન હોય પણ કેવા એમ માગે છે કે જે જ્ઞાનો ઉપયોગ છે, જ્ઞાનનો ઉપયોગ છે, એ એમ કે આ જાણે છે ને ભેદ જ્ઞાન કરે છે, તો ભાઈ અજ્ઞાન શબ્દ આને ખુલ્યો,
એમ કે મને કઈ કદાચ સાંભળવામાં,
પણ આમ વાત આમ હતી,
એમ કહેવાય ખરું કે વર્તમાનમાં અજ્ઞાની જીવ છે, પણ એના એની દશામાં એક સ્વચ્છ ઉપયોગ પ્રગટ થાય છે, સમજાવવા માટે એમ કહેવાય. પણ ખરેખર અજ્ઞાન નવું થાય છે ને ઉપયોગ જૂનો છે. બધા બોલો મજા છે, અજ્ઞાન તો નવું ઉત્પન્ન થાય છે અને ઉપયોગ તો અનાદિનો છે. ઉપયોગ અનાદિનો અને અજ્ઞાન નવું થાય છે, સાદી શાન છે. ઉપયોગ તો અનાદિ અનંત છે. શું કહ્યું? ઉપયોગ છે જીવનો લક્ષણ, એ તો અનાદિ અનંત છે. ને અજ્ઞાન છે એ અનાદિ અનંત છે. સાદી સ્થાન એક સમયમાં ઉત્પન્ન થાય ને બીજા સમયે વ્યય થઈ જાય. હવે એ અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય અને અજ્ઞાન કેમ ટળી જાય એની આ ગાથા છે.
અહીંયા જ્ઞાન થાય ભાઈ, અહીંયા જ્ઞાન થાય તો સામે મિથ્યાત્વ પછી ઉદય નહીં આવે. એ તમે શું કહેતો હતા?
જયારે ભેદ જ્ઞાન થાય કે હું તો જ્ઞાનમય આત્મા છું હે અને આ તો પુદ્ગલ નો ભાવ છે, એવું જયારે ભેદ જ્ઞાન થાય ત્યારે એ શુદ્ધ ઉપયોગ થઈ જાય.
બરાબર.
અને જ્યાં શુદ્ધ ઉપયોગ થયો ત્યાં દર્શન મો ઉપશમ જ હોય, એમ સમ્યક દર્શન. અને વા દર્શન મો નો ઉપશમ, અહીંયા ક્ષાયિક સમ્યક દર્શન થાય તો દર્શન મો નો ક્ષય થઈ જાય, ઉદય જ ના આવે.
દર્શન મો ની ખાલી ચારિત્ર મો લેવો કે
લેવો? અનંતાનુ બુદ્ધિ લેવો, બસ એટલું જ. વધારે ના લેવો, વધારે ના લેવો. હમણાં અનંતાનુ બુદ્ધિ લેવો, સમજી કે અનંતાનુ બુદ્ધિ નો અનુદય થઈ જાય છે. બાકી ત્રણ પ્રકૃતિ તો હજી
છે,
અવરત કસાઈ ગયો, એ સ્વભાવમાં ઠરશે ત્યારે ઠરશે. પણ હમણાં તો અનાદિનો ઉપયોગ જ થાય છે, અનાદિનો અજ્ઞાન હોય જ. અજ્ઞાન તો નવું ઉભું કર્યું, તે ઉભું કર્યું હતું નહી. કેમ કે અજ્ઞાન છે, અજ્ઞાન ભાવ એ દ્રવ્યમય નથી અને ઉપયોગમય નથી, પણ ઉપયોગનો અનુપયોગ કરી નાખે. જ્ઞાન નું અજ્ઞાન તો કરે છે, એ અજ્ઞાન ઉભું કરે છે. બસ એ ખરેખર અજ્ઞાની તો થાય છે અને ઉપયોગ તો અનાદિનો છે. એ અજ્ઞાન ટળતા એ ઉપયોગ નું નામ શુદ્ધ ઉપયોગ, સમર થઈ જાય છે, સમર થઈ જાય છે. એ ઉપયોગ નો એવો સ્વભાવ છે કે ઉપયોગ ને ભૂલીને જયારે રાગ ઉત્પન્ન કર્યો હોય ને, સમજાણું, તો રાગ ઉત્પન્ન કર્યો તો રાગ એ આત્માનો સ્વભાવ નથી. તો રાગ નૈમિતિક ભાવ છે, તો બીજી જગ્યાએ નિમિત્તમાં પણ રાગ હોવો જોઈએ, નહીં તો રાગ અહીં ઉત્પન્ન ન થાય. એના ન્યાયથી કહે છે કે બીજું કર્મ ભલે તને ન જણાય પણ રાગ જણાય છે, માટે રાગ નિમિત્તપણે પણ નૈમિતિકમાં રાગ હોય તો નિમિત્તમાં રાગ હોય હોય ને. આ પ્રશ્ન 20 વર્ષ પહેલા એક ભાઈ પૂછ્યો હતો. તમે પ્રશ્ન પૂછો ને, કર્મ તો સૂક્ષ્મ છે, રજકણ તો અજ્ઞાની ને જણાતા નથી, અને તમે કહો છો એનું લક્ષ કરે છે, એમાં જોડાય છે, એનો આશ્રય કરે છે, એ ક્યાંથી આવ્યું? પ્રશ્ન 20 વર્ષ પહેલા સભામાં થયો હતો, રાજકોટ થી વાંચતો હતો. આ જવાબ આવ્યો કે ભેદ જ્ઞાન નથી થયું ત્યાં સુધી તારી દશામાં ક્રોધ તો થાય છે કે નહીં? હા, ક્રોધ તો અહીંયા થયો. તો ક્રોધ થાય છે એ સ્વાશ્રય કે પરાશ્રય? જવાબ દે. સ્વાશ્રય તો થાય નહીં, તો પરાશ્રય ક્રોધ થાય છે. ભલે ક્રોધ તને પ્રત્યક્ષ નજર આવે પણ તારું લક્ષ્યજી પર ઉપર છે, તો નક્કી થાય છે કે દ્રવ્ય કર્મના ઉદયમાં પણ નથી જોડાયેલી છે. નૈમિતિક ઉપરથી નિમિત્તની સિદ્ધિ થાય છે. અને અહીંયા નૈમિતિક નો ઉપશમથી કર્મ ઉપશમી ગયું એમ પણ નક્કી
થાય છે.
અહીંયા ક્ષય થતા કર્મ ક્ષય થઈ ગયું એમ પણ નક્કી થાય છે.
પ્રતિબિંબ લાલ હોય
કે નહીં?
પ્રતિબિંબ ભાઈ લાલ હોય તો બિંબ લાલ છે, નક્કી ના થાય. નૈમિત ક્રોધ રૂપ હોય તો નિમિત્ત ક્રોધ
હોય. બધો ન્યાયથી વિચાર કરે તો આગમ થી અનુમાન થી સિદ્ધ થાય. બાકી જળ કર્મ સૂક્ષ્મ છે એ તો કેવડી ગમ્ય છે, અને કા અવધિજ્ઞાની જાણે છદમસ્ત એને પ્રત્યક્ષ જાણી શકે નહીં, પણ પોતાના પરિણામ દ્વારા સિદ્ધ થઈ જાય. હવે આ ગાથા પૂરી થઈ ગઈ. હવે આના કરતા એક ઊંચી ગાથા 109:10-11. એના મથાળામાં એક શ્લોક છે, શ્લોક શ્લોક છે એ પ્રશ્ન રૂપે છે અને એના ઉત્તર રૂપે ચાર ગાથા આવી. શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રશ્નના ઉત્તર રૂપે ચાર ગાથા આચાર્ય ભગવાન સમજાવશે. પ્રશ્ન શું છે શિષ્યનો, કે જો ઉદગલ કર્મને જીવ કરતો નથી, દ્રવ્ય કર્મ જે બંધાય છે નવા, એ ઉદગલ કર્મને જીવ નામ આત્મા કરતો નથી, તો તેને કોણ કરે છે? કેમ કે ઉપર એમ આવ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. એમાંથી આ પ્રશ્ન થયો કે જો આત્મા એ દ્રવ્ય કર્મને ન કરે તો એનો કરનાર કોણ છે? એમ બતાવો અમને કે જો ભૂતગલ કર્મને, એટલે નવા કર્મ દ્રવ્ય કર્મને, હો નવા દ્રવ્ય કર્મ, કર્મ શબ્દ છે, નવા કર્મને લાગુ પડે. ભૂતગલ કર્મને જીવ કરતો નથી તો તેને કોણ કરે છે? બંધાય તો છે, અને તમે કહ્યું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, તો એની મેળે મેળે કઈ કર્મ બંધાય થાય, તો એનો કરતા કોણ છે? તમે તો જીવ કરતા નથી, મને માન્ય છે, મને જીવ કરતા નથી એ હું ક્યારે કબૂલ કરું કે તમે કોઈ બીજો કરતા બતાવો તો, કોઈ કરતા બતાવો તો મારી કરતા પણ એની માન્યતા છોડી દઈશ, મારો કઈ આગ્રહ નથી. અત્યારે તો આગ્રહ છે કે જીવ જ કરે છે, કર્મ બાંધે છે ને કર્મને ભોગવે છે, જળ કર્મને, અસાતા વિધિ અસાતા વિધિને જીવ કરે, જળ કર્મને એટલે ભોગવે, અને એથી છૂટવા માટે એની પૂજા ભણાવાય, કર્મની પૂજા ભણાવાય, એ થાય છે, ચાલે છે, બધું બધું ચાલે છે, ગપ્પા સમજાય. અજ્ઞાન યુગમાં હું અજ્ઞાની ને કઈ ખબર નથી. એમ સાહેબ શું પ્રશ્ન છે? બહુ સારો પ્રશ્ન છે. આ પ્રશ્ન કને ઉઠ્યો છે કે જયારે ન્યાયથી, યુક્તિથી, અનુમાનથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી એમ ઘણા ન્યાયો આપીને, સિદ્ધ કરીને વાત કરી, એમાંથી એ પ્રશ્ન ઉઠાવે છે કે જો આત્મા દ્રવ્ય કર્મને કરતો નથી, નાના વર્ણાદિ દર્શનાવરણ વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર અને અંતરાય, આ કર્મ ઉત્તર પ્રકૃતિ 148 ઘાતી અને ઘાતી બે ભેદ, એને કરે છે કોણ? આત્મા નથી કરતો તો તેને કોણ કરે છે? એવી આશંકા કરી. તો શંકા નહીં, સમજવાનું જિજ્ઞાસુ છે, પણ કરતા બુદ્ધિ છૂટતી નથી, કરતા બુદ્ધિ છોડવા માટે પ્રશ્ન કરે છે. એવી આશંકા કરીને હવે તીવ્ર વેગવાળા મોહનો, તીવ્ર વેગ કેમ કયો? કે હું પરનો કરતા નહીં એવી માન્યતા અનાધિકારની જીવની ચાલે છે. કર્મને ન કરતો કાંઈ નહીં, પણ હાથ તો ઊંચો નીચો કરું ને, ટેલિફોન તો અહીંયા લગાવું કે નહીં, ભાષા તો બોલું કે નહીં, ચેકમાં હું સહી નથી કરતો તો કોણ કરે છે? ચેકમાં તો સહી કરું કે નહીં, નોટ આવે તો ગણું છે, ગણે છે કોણ? ભૂતગલની અવસ્થાને કોણ કરે છે? હું કરું છું. તીવ્ર મોહ છે, અજ્ઞાન મોટું, મિથ્યા પાપ છે, નોટ આમ ગણે ને, હું ગણું છું, 1, 2, 3, 4, 5, 6, 7, સમજી ગયા. અરે નોટ ને તારો હાથ અટતો નથી, હાથ ને આત્મા અટતો નથી, આત્મામાં ગણવાનો વિકલ્પ ઉઠો એને આત્મા અટતો નથી. બધું જુદે જુદું છે. એવી આશંકા કરીને હવે તીવ્ર વેગ વાળા વેગે ચડી ગયો છે. સાંભળતો નથી જ્ઞાની, આત્મા ન કરે તો આત્મા કર્યા વિના દુકાન ખોલવી ને બેટરી નો ધંધો થાય ને હું ઘેરે બધું તો કઈ ઘર કોઈ આવે ને વેચાણ થાય નહીં તો મુશ્કેલી થઈ જાય. હું જ કરું છું સ્ટેનલેસ સ્ટીલ નો વેપાર, હું કરું છું હીરા નો વેપાર, હું કરું છું કાપડ નો વેપાર. હું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એમ જે માને કે જ્યાં સુધી પાઠ છે કે સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે, જૈન નથી અજૈન છે, અજૈન છે, અજૈન છે. ઓ તીવ્ર વેગ વાળા બહુ નો કરતા કર્મ પણ આના અજ્ઞાન નો કરતા કર્મ અધિકાર છે ને. હવે એ જે પોતે કરતા માયનો છે એ તું કરતા નથી પણ બીજું કોઈ કરતા છે એવું તને બતાવું, એ બતાવશે નાશ કરવા માટે. બોના નાશ નો ઉપાય બતાવે છે. બો તો ઉત્પન્ન થઈ ચુક્યો છે, હું કરું છું એવી ભ્રાંતિ તો છે. હવે બોના નાશ નો ઉપાય બતાવે. ઉદગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છીએ, સાંભળ. ઉદગલ કર્મનો કરતા આત્મા નથી પણ કોણ છે એમ જે તારો પ્રશ્ન હતો તો એનો કરનાર તને હું બતાવું છું. જીવ તો કરનાર નથી તો કરનાર કોણ છે એ સાંભળ. તે કહીએ છીએ હે જ્ઞાનના ઈચ્છક પુરુષો, જ્ઞાનના ઈચ્છક કેમ કહ્યું કોઈ આશંકા કરી સમજવાની કે હું કરતા નથી તો બીજો કોઈ કરતા બતાવો તો હું કરતા બુદ્ધિ છોડી દઉં. માતા કહે છે કે રોટલી હું કરું છું, બીજા બેન આવે કે રોટલી તમે કરતા નથી, એક કે છે કરું છું ને બીજા કે કરતા નથી તો રોટલી કોણ કરે છે બતાવો. એ પ્રશ્ન થાય કે નહીં, રસોઈ કોણ કરે છે એમ કર્મ કોણ માંગે છે કોણ કરે છે એવો પ્રશ્ન છે. એનો ઉત્તર આપે છે એક જ્ઞાનના એ છે પુરુષો તમે સાંભળો. ઉદગલ કર્મનો કરતા કોણ છે તે હવે કહે છે. એક મિનિટ બાકી છે. સામાન્ય પ્રત્યે ચાર નિશ્ચય વંદના કરતા કયા, મિથ્યાત્વ અને અવિરમણ પ્રેમ કષાય યોગો જાણવા. વળી તેમનો પણ વર્ણ એવો આ ભેદ તેર પ્રકારનો, મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સંયોગ. ઉદગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવ ના. એવી સુંદર ગાથા છે. હવે વખત થઈ ગયો છે એક મિનિટમાં તમને વાત કરું કે આગળ છેટી ગાથા છે. જેથી કરે ગુણ નામના પ્રત્યો કર્મો કરે, તેથી અકર્તા જીવ છે ગુણો કરે છે કર્મને. આ ચાર ગાથા જયારે ગુરુદેવાએ પધાર્યા હતા ઘાટકોપરમાં ત્યારે આ ગાથાની માગણી કરી ઘાટકોપરમાં. અને ચાર ગાથા ગુરુદેવ જયારે શરૂ કર્યું ત્યારે એમ બોલ્યા કે આ ચાર ગાથા ઘણી સૂક્ષ્મ છે પણ હવે અહીંયા માગણી કરી છે તો એનો સ્વાધ્યાય તો આપણે કરવો પડશે ને, એમ સમજવું તો પડશે ને. વેલું કે બોલું પણ સમજવું તો પડશે ને. તો આજે સમજી લઈ, કાલ શું કામ સમજવા રાખીએ, ભલે સૂક્ષ્મ હોય પણ આજે જ સમજી લઈ એમ કરીને આ ગાથા ચલાવી. પછી રાત્રે ચર્ચામાં એમ બોલ્યા આ ચાર ગાથા એવી સૂક્ષ્મ છે જેને આ ભાવ ખ્યાલમાં આવશે એનો બહુ નોંધ થઈ
જશે.
ગાથાનો જેને ખ્યાલ આવશે અથવા નિકટ ભવિ જીવને આમાં હકાર આવશે. આ વાત એને બેસી જશે એમ
બિયારે નહીં સમજાય.
એક કે એવું છે કે હંમેશા નિકટ વિધિ એને ખ્યાલ આવી જાય છે, અથવા ખ્યાલ આવે તો નિકટ ભવિ થઈ જાય છે, દુર્ભવી રહેતો નથી. બે લઈ